પ્રવચન નંબર 507 89 સાલ 59 મિનિટ કળશ ટીકા કળશ 94
શ્રી સમય શાસ્ત્રો કળશ ટીકા કક્ષા કર્મધિકાર કળશ નંબર 94 લેવાનું થાય અયમ દ્રવ્ય રૂપ વિદ્યમાન છે એવો આત્મા અર્થાત ચેતન પદાર્થ એ સામાન્ય એનો સ્વભાવ થયો આત્માનો. આત્માના બે પડખા, એક સામાન્ય એક વિશેષ. સામાન્ય પડખું અનાદિ અનંત એવું ને એવું છે. વિશેષ પડખામાં બે પ્રકાર પડી જાય છે, પરસમય અને સ્વસમય. દોષ થાય છે એ પણ પરિણામમાં થાય છે, અને દોષનો અભાવ થઈને ગુણ પ્રગટ થાય છે એ પણ પર્યાયનો ધર્મ છે. ભગવાન આત્મા તો નિર્દોષ, પરમાત્મા પવિત્ર, ત્રણેય કાળ પવિત્ર છે. પરિણામમાં મલિનતા આવે અને પરિણામમાંથી મલિનતા નીકળી જાય ને નિર્મળતા પ્રગટ થાય. એ પહેલા સામાન્ય પડખાની વાત કરી કે દ્રવ્યરૂપ વિદ્યમાન છે એવો આત્મા અર્થાત ચેતન નામનો પદાર્થ સ્વરૂપથી જ્ઞાતાભાવથી નષ્ટ થયો હતો, એટલે કે ચ્યુત થયો હતો. છે તો જ્ઞાતા સ્વભાવથી અનાદિનું, પણ જ્ઞાતાને જ્ઞાતા ન માનતા એ પર્યાયમાં પરનો હું કરનાર છું, રાગાદિને દેહાદિ મારા છે એમ પરિણામમાં એ ચ્યુત થયો. સમ્યક દર્શન ન થયું અને મિથ્યા દર્શન થયું અનાદિકાળ સમયે સમયે. જ્ઞાન ન થયું, અજ્ઞાન થયું. જ્ઞાનનો ત્યાગ અને અજ્ઞાનનું ગ્રહણ પર્યાયમાં અજ્ઞાન ભાવ મોકેલો અનાદિકાળ. સ્વરૂપથી નષ્ટ થયો હતો એટલે કે ચ્યુત થયો હતો. તે જો સ્વયં સ્વભાવને છોડ્યો તો આત્માએ દર્શનોના ઉદયથી વિચ્છાદૃષ્ટિ થયો એમ નથી. આ 10મી સાલમાં એટલે 35 વર્ષ પહેલા ઈસરીમાં હું ગયો ત્યારે વર્ણિજીને બધા હતા વિદ્વાનો પંડિતો ત્યાગનો. વર્ણિજી તો એની રૂમમાં હતા, બીજા વિદ્વાનોની હારે ચર્ચા થઈ. જીવની પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે એનું નિયમરૂપ કારણ બતાવો. રમાબેન આવ્યો ને, અહીં જગ્યા છે. અનાદિકાળથી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાનને મિથ્યા ચારિત્ર ત્રણ પ્રકારની પર્યાયમાં દોષ અનાદિકાળની કહેલ આવે છે. એનું નિયમરૂપ કારણ કયો? અફર. તો કે કર્મ કા ઉદય. મેને કહા કર્મ કા ઉદય સે રાગ નહીં હોતા હૈ. કર્મ કા ઉદય તો ભીન હૈ, તો ભીન પદાર્થ સે ઇધર દોષ ઉત્પન્ન હોય એસો તો હૈ નહીં. નિયમરૂપ કારણ જોયું કે સ્વરૂપથી ચ્યુત થાય નિયમરૂપ કારણ. સ્વયં પોતે પોતાના સ્વભાવને ભૂલે છે ને પરને પોતાનું માને છે એ પરિણામમાં સ્વયં પોતે ભૂલ કરે છે એ વાત કરી છે કે સ્વરૂપથી ચ્યુત થયો હતો તે એમ. પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો, સ્વભાવને ભૂલીને મિથ્યા દ્રષ્ટિ થયો હતો પર્યાયમાં, પાછો સ્વરૂપને યાદ કરીને સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. મિથ્યા દ્રષ્ટિ ત્રણેય કાળ મિથ્યા દ્રષ્ટિ ન રહીએ, થોડો ટાઈમ દઈએ એમ આમાં આવ્યું કે જે સ્વરૂપથી જૂથ થયો હતો તે પાછો સ્વરૂપમાં આવીને મળી ગયો. પાણીના દ્રષ્ટાંતે આપશે, પાણી બહાર નીકળ્યું તો પાછું પાણી પાણીમાં મળી ગયું એમ આવશે. પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો એવા ભાવને પામે છે. મિથ્યા દ્રષ્ટિ હતો, પાછો સમય દ્રષ્ટિ થઈ ગયો. બસ સમય દ્રષ્ટિ થયો તે થયો, ફરીથી મિથ્યા દ્રષ્ટિ ન થાય. મિથ્યા દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિ થાય, પણ સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ ન થાય. શું કહ્યું? અનંત કે છે કે ચૂપ થયો હતો સ્વભાવથી, અનંત કાળથી સ્વરૂપને ભૂલીને મિથ્યા દ્રષ્ટિ થયો હતો, તેનો તે આત્મા પોતાના સ્વભાવની સન્મુખ થઈ અને એ સ્વરૂપની પ્રાપ્તિ એને થઈ. બસ સ્વરૂપની પ્રાપ્તિ થઈ તે થઈ, પછી મિથ્યા દ્રષ્ટિ ન થાય. સિદ્ધ થયા તે થયા, ફરીથી સંસારી ન થાય એમ એમ લેવું. સિદ્ધાંતને વળવું, પેલું અપવાદ હોય એને ન લેવું. પછી ઉપસમ સમ્યક દ્રષ્ટિ હતો અને મિથ્યા દ્રષ્ટિ થાય એમ ન લેવું. સ્વરૂપથી ચૂત થયો હતો તે પાછળ સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી. બસ એનો દ્રષ્ટાંત, સ્વરૂપથી ચ્યુત થાય છે અને પાછા સ્વરૂપમાં આવી જાય છે પરિણામ અંતર્મનનું. પાણીની માફક શું કરતો થકો? પોતાને પોતામાં નિરંતર અનુભવતો થકો. આમાં કર્મનો અનુદય થયો અને દર્શનમાં અટી ગયા માટે અનુભવ થયો એમ નહીં. પેલા પોતાને અનુભવતો નહોતો અને પરને પોતાનો માનીને અનુભવતો હતો વિચાર. હવે પોતે જેવો આત્મા છે જ્ઞાનાનંદ, એને અનુભવતો હતો પોતાને પોતામાં નિરંતર ધારાવાહી અનુભવતો થકો, એટલે જ્ઞાતા ભાવમાં ટકતો થકો. નાયકનો આશ્રય લઈ અને સત્ય દર્શન જ્ઞાન ચારે તમે પણ અનુભવ. કેવો છે આત્મા? અનુભવ રસિક છે જે પુરુષો, શુદ્ધ આત્માના અનુભવમાં જેને રસ ચડી ગયો છે, હવે સંસારનો રસ ઉતરી ગયો, એવા જે પુરુષો એટલે આત્માઓ, તેમને જ્ઞાન ગુણ આસ્વાદરૂપ છે. એ તો જ્ઞાનનો અનુભવ કરે છે. જ્ઞાનને હારે અતિન્દ્રિય આનંદ અવિના ભાવ લઈ લેવો. જ્ઞાન હોય દુઃખ હોય, જ્ઞાન હોય સુખ હોય, જ્ઞાન ગુણ આસ્વાદરૂપ છે. કેવો થયો છે? હવે દ્રષ્ટાંત આપે છે. જેમ પાણીનો શીત, સ્વચ્છ અને દ્રવ્યત્વ, દ્રવ્યત્વ સ્વભાવ છે, ત્રણ સ્વભાવ લીધા પાણીના. એક પાણીનો ત્રિકાળ શીતળ સ્વભાવ છે અને ત્રિકાળ સ્વચ્છ સ્વભાવ છે અને ત્રિકાળ એનું દ્રવ્યત્વ દ્રવ્ય પરમે, એવો એનો ત્રણેય કાળ પાણીનો સ્વભાવ છે. તે આવો પાણીનો સ્વભાવ હોવા છતાં પણ સામાન્ય પડખું તો આવું છે, તે સ્વભાવથી ક્યારેક અચ્યુત થાય છે. જીવ અનાદિનો ચ્યુત થયેલો હતો અને પાણી સ્વભાવે શીતળ છે, એ કોઈ વખતે ગરમ થાય. સ્વભાવે સ્વચ્છ હોય એ કોઈ વખતે પરિણામમાં મલિનતા માટીના તંત્રી થાય અને કોઈ વખતે બરફે થઈ જાય, ધીમ થઈ જાય. એમ ત્રણ પ્રકાર જે સ્વભાવના રહેલા સામાન્ય એના વિશેષની વાત કરે છે કે તે સ્વભાવથી ક્યારે ચૂક થાય છે. અગ્નિથી ઉષ્ણ થાય છે એમ ન લીધું, માટીથી મલિન થાય છે એમ ન લીધું. એક એક સમયની પર્યાયની યોગ્યતાથી થાય છે કાર્ય. વિકાસ સ્વભાવથી પર્યાય થતી નથી. પાણી ઊંડું થાય છે એનો શીતળ સ્વભાવ એનો કરતા નથી, સ્વચ્છતા મલિન પર્યાયનો કરતા નથી. તે સ્વભાવથી ક્યારે ચૂક થાય છે એટલે વિશેષ સ્વભાવથી. સામાન્ય સ્વભાવ શીતળ રહેતું અને વિશેષ પર્યાયમાં શીતળતા હોવા છતાં એ શીતળ પર્યાયને છોડે છે. પાણી પાણીની પર્યાય વર્તમાન ક્ષણિક શીતળતાનો ત્યાગ કરે છે. ત્રિકાળ શીતળતા તો એમને રહે છે. જાણે પાણી ગરમ થઈ ગયું એટલે આખું પાણી ગરમ થઈ ગયું, આખું પાણી ગરમ થતું નથી. એનો એક અંશ ગરમ રહે છે, થાય છે, અને બીજો અંશ શીતળ રહી જાય છે. ગુરુદેવ કૃષ્ણ તાપતા હતા, અગ્નિ ઉપર નાખે ઉકળતું પાણી તો પણ અગ્નિને આ રીતે છે. શીતળ સ્વભાવથી ઠરે છે ને, અગ્નિની ઠરે છે એ શીતળ સ્વભાવથી ઠરે એમ. તે સ્વભાવથી એટલે પર્યાય સ્વભાવથી ચૂક થાય છે એ ખ્યાલ રાખવો. ત્રિકાળ સ્વભાવથી દ્રવ્ય ચૂક થતું નથી ત્રણ કાળમાં. આ એક બે પડખા જુદા 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 અનાદિ અનંત જુદા 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 જુદા. બે પડખા કદી એકત્વ ભાવને પામતા નથી. સામાન્ય સામાન્ય રૂપે રહે અને વિશેષ
વિશેષ
વિશેષ રૂપે. નિત્ય પડખું નિત્ય રૂપ રહે અને પર્યાયનું અનિત્ય પડખું અનિત્ય રૂપે રહે. બે પડખા અનાદિ અનંત જુદા છે અને એકને કારણે બીજું થતું નથી. શીતળ સ્વભાવને કારણે ઉષ્ણતા આવતી નથી, અગ્નિના કારણે પણ ઉષ્ણતા આવતી નથી. પાણીની ઉષ્ણતા છે એને પહેલા નિરપેક્ષ જુઓ, નિરપેક્ષ. અગ્નિની પણ અપેક્ષા ન લ્યો તમે અને પાણી જે સામાન્ય શીતળ છે એની અપેક્ષા ન લ્યો. એક સમયની પર્યાય નિરપેક્ષ હોતાથી એ ઉષ્ણ થઈ છે એમ જુઓ. નિરપેક્ષ જોવું તે નિશ્ચય નહીં છે. પાણીની પર્યાય ઉષ્ણ થઈ તે પોતાની યોગ્યતાથી એક સમય પૂરતી થઈ છે. અગ્નિથી પણ નહીં ને પાણીથી પણ નહીં. શીતળ પાણી ઉષ્ણતાનું કારણ નથી અને અગ્નિ જે નિમિત્ત રૂપે પૃથક ભિન્ન છે, પૃથક અને ભિન્ન છે, એ તો એની ઉષ્ણ પર્યાયની સત્તામાં અગ્નિ આવતી નથી. અગ્નિ તો નિમિત્ત માત્ર છે. તો પેલા પર્યાયને નિરપેક્ષ જુઓ. નિરપેક્ષ એટલે નિશ્ચય. એ નિશ્ચયનું જેને જ્ઞાન થાય એને વ્યવહારનું જ્ઞાન થતું કહેવાય. કે એમાં પછી સાપેક્ષ લ્યો. નિરપેક્ષ તો એની યોગ્યતા, સાપેક્ષ અગ્નિનું નિમિત્ત એ સાપેક્ષ. જો જેને નિરપેક્ષ તો ખ્યાલમાં નથી એને એમ જ થાય કે અગ્નિથી પાણી ઊંડું થાય છે, કાં અગ્નિથી થાય છે અને કાં પાણી ઉષ્ણતી પર્યાયને કરી દ્રવ્ય પર્યાયને કરે. બે ભૂલ છે. અગ્નિથી પણ પાણી થતું નથી ગરમ અને પાણીની દ્રવ્ય સ્વભાવ છે એનાથી પણ ગરમ થતું નથી. એક સમયની યોગ્યતા, પરિણામ શક્તિથી પરિણામ થાય છે. નિમિત્તથી પરિણામમાં શક્તિ આવતી નથી અને ત્રિકાળ સ્વભાવમાંથી પણ શક્તિ એમાં આવતી, કેમ કે ત્રિકાળ સ્વભાવ સીધો છે. એક સમયની યોગ્યતા, બસ બસ સમયનું સત નિરપેક્ષ, નિરપેક્ષ છે તે નિશ્ચય છે, અને એ જ પર્યાયને સાપેક્ષ નિવૃત્તો વ્યવહાર. સમય એક, પર્યાય એક, એ પર્યાયને પ્રથમ નિરપેક્ષથી જુઓ અને પછી સાપેક્ષથી જુઓ. આ તેર ગાથામાં આવવાનું છે, ખોળાય છે, એટલે
ઝલક આવી ગયું. જેમ કોઈ પણ પ્રોગ્રામ આવવાનો હોય એની એક ઝલક આવે છે,
ઝલક એકદમ ઝલક છે.
ઝલક અત્યારથી જરા બહુ સરસ.
નવ તત્વને ભૂતાર્થ નહીં જાણો એમ કહ્યું. આત્માને તો ભૂતાર્થે જાણતા સમય શું થાય, પણ નવને ભૂતાર્થને નિશ્ચયથી જાણો, વ્યવહારથી ન જાણો. કે પર્યાયમાં પણ નિશ્ચય છે, કા પર્યાયમાં નિશ્ચય વ્યવહાર છે અને દ્રવ્યમાં નિશ્ચય વ્યવહાર છે. દ્રવ્યને પર્યાયથી સહેજ જોવો તે વ્યવહાર, દ્રવ્યને પર્યાયથી રહી જુઓ તે
નિશ્ચય.
એક દ્રવ્યમાં એક જ્ઞાયક તત્વને નિશ્ચયને વ્યવહારથી જુઓ. પેલા પેલા નિશ્ચયથી જુઓ, પછી પેલા રહી જુઓ, પછી સહી જુઓ. એ પર્યાય પાણીની ઉની થઈ એને પેલા નિશ્ચયથી જુઓ. કે અગ્નિથી થઈ તોય ભૂલ છે અને પાણીથી થઈ તોય ભૂલ છે. જો અગ્નિથી થઈ તો પર્યાય સત રહેતી નથી, પરાધીન થઈ ગઈ, નિમિત્તાધીન થઈ ગઈ પર્યાય. પહેલા નિરપેક્ષ જો પર્યાય સત અહેતુ છે, વિકારી હોય વિકાર, મિથ્યાત્વ પણ સતના હેતુ છે. મિથ્યાત્વને કોઈ દર્શન મોહના ઉદયની અપેક્ષા નથી. આત્માથી તો એ મિથ્યાત્વ થતું નથી, પણ દર્શન મોહના ઉદયથી પણ થતું નથી. તો પર્યાય પરાધીન થઈ ગઈ, તો જેવો કર્મનો ઉદય આવે એવા કશાય થાય. ગુરુદેવની સામે આપેલા આવતું ડિગ્રી ટુ ડિગ્રી આવતું, કર્મના ઉદય અનુસાર કશાય થાય છે, ડિગ્રી ટુ ડિગ્રી. એકતા નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય, ઉપાદાનને નિમિત્ત જેને પ્રથમ ખ્યાલમાં નથી, આનાથી આ થાય ને આનાથી આ થાય. એકતા છે ઉપાદાન નિમિત્તની. એક સમયની પાણીની પર્યાય ઉની થઈ, કે હા પાણીથી તો કે ના, અગ્નિથી તો કે ના, પરિણામ શક્તિથી તો કે હા.
ક્લાસ ચાલે છે,
ક્લાસ ચાલે,
ક્લાસ ચાલે છે,
બરાબર
બરાબર પ્રેક્ટિસ થતી
જાય. એમાં એક છે કે સ્વભાવથી ક્યારેક ચૂક થાય છે પાણી, પાણી કાયમ ગરમ ન થાય એમ કે છે. બોલું તો અનાદિનો શબ્દ વાપરો હતો, અજ્ઞાની તો અનાદિનો હતો, અને પાણી તો કોઈ વખતે એનું આ યોગ્યતા હોય તો, અગ્નિ હોય તો નહીં. અગ્નિના નિમિત્ત વિના ઉની થાય છે, અરે તો સ્વભાવ થઈ જશે, ગા વિભાવ સ્વભાવ થશે, અમને ઈષ્ટ છે. બોલ, પાણીની પર્યાય ઉની થાય છે એ અગ્નિ વિના થાય, કે હા, કે તો એનો સ્વભાવ થઈ જશે પર્યાયનો, કે હા એ વિભાવ સ્વભાવ છે, અમને માન્ય છે. જા વિભાવ પણ એનો સ્વભાવ છે, પાણી ઉષ્ણ થવું એનો વિભાવ, એ પણ એનો પર્યાયનો સ્વભાવ, એટલે ધર્મ છે. સ્વભાવ એટલે ધર્મ છે. અને પછી પાણી ઠંડુ થયું, ઠંડી પર્યાય ઓલી વ્યાય ને પછી ઉત્પાદ થઈ, તો કે અગ્નિનો અભાવ થયો ને માટે પાણી ઠંડી થયું, એ ખોટી વાત છે. એ ખોટી છે તો કાંઈ નહીં, પણ પાણી શીતળ હતું ને એટલે શીતળ પર્યાય પ્રગટ થઈ, એ ખોટું છે. પર્યાય સત અને હેતુ, દ્રવ્ય સત ગુણ સતને પર્યાય સત એની જન્મક્ષણ છે, ઉત્પાદની જન્મક્ષણ છે પર્યાયની, ત્યારે થાય છે એનો સકાળે થાય છે.
બે સમકક્ષી દોષ નિમિત્તથી થાય અને પાણીથી થાય,
બે સમકક્ષી, બે એકતા, બે સતનું ગુણ કર્યું એને. એક નિમિત્તથી થાય એ નિમિત્ત ઉપાદાનને એક મહિના, અને એક ત્રિકાળી અને ક્ષણિક પર્યાયને એકત્ર થઈ ગઈ, વિભક્ત બે સત જુદા ન રહેતા. સમ્યક દર્શન અસાધારણ વસ્તુ છે, કરતા બુદ્ધિ છૂટ્યા વિના, જ્ઞાતા ભાવમાં આવે નહીં, જ્ઞાતા ભાવમાં આવ્યા વિના કરતા બુદ્ધિ છૂટવાની નથી. તે સ્વભાવથી ક્યારેક ચૂત થાય છે, પાણી ઊનું થાય કે મેળું થાય કે બરફ થઈ ગયો, તે દ્રવ્યત્વ ગુણ છે ને, એટલે પોતાના સ્વભાવને છોડે છે ક્યારેક, પાણી પોતાના સ્વભાવને છોડે છે. હવે એને ઢાળવાળા માર્ગની અભિપ્રાય વાત કરે, તેમ જીવદ્રવ્યનો સ્વભાવ, હા હા જો જીવદ્રવ્યનો સ્વભાવ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અતિન્દ્રિય સુખ ઇત્યાદિ અનંત ગુણ સ્વરૂપ છે, એ પર્યાય નહીં, ગુણો ગુણોની વાત છે. ટીકા, કેવળ જ્ઞાન એટલે કેવળ માત્ર ફક્ત જ્ઞાન, જ્ઞાનને જ્ઞાન ગુણ એમ લેવો, કેવળ દર્શન એટલે કેવળ ફક્ત માત્ર દર્શન નામનો ગુણ, સુખ નામનો ગુણ, એવી રીતે અનંત ગુણ સ્વરૂપ એનો સ્વભાવ છે આત્મા, એ અનાદિ અનંત. હવે એ સ્વભાવથી ચૂત થયો છે, બોલો, પાણીમાં ક્યારે અને જીવમાં અનાદિકાળથી. પાણી તો કોઈ વખતે ગરમ થાય, અનાદિનું ગરમ નથી પાણી, પણ આત્મા છે એ સ્વભાવે તો દર્શન જ્ઞાન ને આનંદ ગુણથી ભરેલો ભગવાન પરમાત્મા છે. સામાન્ય પરખું પણ એ સામાન્ય પરખું છે, એને શ્રદ્ધાને જ્ઞાનમાં નહીં લેતો. હું જ્ઞાનાનંદ પરમાત્મા છું એમ દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં ભગવાન આત્માને નહીં લેતો જીવ અનાદિકાળથી ચૂત થયો છે, સ્વભાવથી ભ્રષ્ટ થયો છે. વિભાવરૂપ પરિણમો છે. હવે વિભાવ જે પરિણતિ છે, પ્રગટ થાય છે રાગ લ્યો, તો એ પર્યાયમાં ઔદયિક ભાવ તન્મય છે, એમાં પારિણામિક ભાવ તન્મય નથી. દ્રવ્યમાં પારિણામિક ભાવની પંચમ ભાવની પરિણતિ તન્મય છે, અને વિખ્યાત અવસ્થા પ્રગટ થઈ છે એમાં પાંચ ભાવમાં ઔદયિક ભાવ તન્મય છે, ઔદયિક ભાવ આત્મામાં તન્મય નથી, એક સમયની પર્યાયમાં તન્મય છે. આ વાત નિયમસારમાં છે, આપણે તો ખાનગી નથી રાખતા, ભૂલ ગયા, મારાથી કોઈ વધારે હોશિયાર થઈ જાય એવું ન હોય, ખુલે ખુલ્લું આપી દેવાનું. આ ત્યાં હિંમતનગરમાં આવી છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ને એમાં ક્ષાયિક ભાવની પરિણતિ તન્મય છે. કેવળ જ્ઞાન પર્યાય પ્રગટ થઈ પૂર્ણ, એમાં ક્ષાયિક ભાવની પરિણતિ તન્મય છે, એમાં રાગનો ઉદય ભાવ નથી, ઉપશમ નથી ને ક્ષોપશમ નથી, અને એમાં પારણામિક ભાવ તન્મય નથી. પર્યાયમાં પારણામિક ભાવ દ્રવ્યમાં તન્મય છે, અને મોક્ષની પર્યાય પ્રગટ થાય એમાં ક્ષાયિક ભાવની પણ તન્મય છે. એવી રીતે મિથ્યાત્વની પર્યાયમાં ઔદયિક ભાવની પ્રણતિ તન્મય છે, સમ્યક દર્શન થાય ઉપશમ તો ઉપશમ ભાવની પ્રણતિ તન્મય છે, ક્ષોપશમ સમ્યક દર્શન હોય તો ક્ષોપશમ દર્શન ભાવ પાંચ ભાવ છે ને એમાં તન્મય છે. ક્ષાયિક સમ્યક દર્શન થાય તો શ્રદ્ધાની જે ક્ષાયિક પર્યાય પ્રગટ થઈ એમાં ક્ષાયિક ભાવની પરિણતિ તન્મય છે, પણ પારણામિક ભાવની પરિણતિ એમાં આવતી પાંચ ભાવ છે, પાંચ જીવના અસરદાર ભાવ. એ તો હવે બધા તૈયાર થઈ ગયા છે. મુકુંદભાઈ એવું કઈ નહીં, પાંચ ભાવ આવી ગયો ને. તમે નુડાયું હોય તો અત્યારે આપણે વિશેષ આવી જાય. એ વાત કરે છે કે અનાદિકાળથી ચ્યુત થયો છે આત્મા, પોતાના સ્વભાવને ભૂલી ગયો છે. એ જ્ઞાતા, સ્વભાવથી જ્ઞાતા, ત્રિકાળ જ્ઞાતા, ત્રિકાળ નાયક, ત્રિકાળ શુદ્ધ, ત્રિકાળ પરમાત્મા, ત્રિકાળ પરિપૂર્ણ, ત્રિકાળ નિત્ય નિરાવરણ. હા હા હા, ત્રિકાળ હો, ત્રણેકાળ, ભૂત ભવિષ્ય વર્તમાન, વિજ્ઞાત અવસ્થા વખતે પૂર્ણ છે આત્મા, શુદ્ધ છે, શુદ્ધ થયો નથી. કેમ કે ઔદયિક ભાવની પરિણતિ પર્યાયની સાથે તન્મય છે, દ્રવ્યમાં જતી નથી. અનાદિકાળથી ચૂત થયો છે આત્મા, પોતાના સ્વભાવને ભૂલી અને પરને પોતાનું માને છે, મમતા કરે છે, રાગમાં ને દેહમાં ને કર્મમાં ને સંયોગમાં. એનાથી આગળ હાલે તો રાજકોટનો સંઘ મારો, રાજકોટનો સંઘ મારો, મંદિર મારું. તારું તો જ્ઞાન છે બાપુ, ક્યાં ભૂલી ગયો તું? પર પદાર્થ આત્માનો, પર પદાર્થનો માલિક આત્મા નથી. અનાદિકાળથી ચૂત થયો છે, વિભાવરૂપ પરિણમો છે અનાદિકાળથી. ઉપર આવ્યું તું પેલા સ્વરૂપથી જે ભ્રષ્ટ થયો હતો એ પાછા સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. એક લીટીમાં બધી વાત આવી હતી, એનો જે વિસ્તાર ચાલે છે. પેલી લીટીમાં આવ્યું તું જો આવ્યું ને, જો દ્રવ્યરૂપ વિદ્વાન છે એવો આત્મા અર્થાત ચેતન પદાર્થ સ્વરૂપથી ચ્યુત થયો હતો તે પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો એવા ભાવને પામે છે. લ્યો એ બે લીટી જે હતી ને એનો જ આ વિસ્તાર ચાલે છે. દ્રષ્ટાંત આપી જે રીતે ભ્રષ્ટપણ જે રીતે છે તે કહે છે, કેવી રીતે ચ્યુત થયો એમ. અનાદિકાળથી અતિ બહુ છે કર્મ જનિત જેટલા ભાવ. જો વિકલ્પ નર્થ કર્યો, સંસ્કૃતમાં કાઉસમાં વિકલ્પ છે, એ વિકલ્પ કર્મ જનિત જેટલા ભાવ તેમનામાં આત્મનું સંસ્કાર બુદ્ધિ એનું નામ અજ્ઞાન. હવે કહે છે કે વિકલ્પ જે છે રાગ એ આત્મજનિત નથી પણ કર્મજનિત છે. હવે છે તો પર્યાયજનિત, પણ એને કર્મજનિત કેમ કહ્યું? કે એક તો જ્યારે વિભાવ હોય તો વિભાવમાં હંમેશા સ્વભાવ ત્રિકાળ નિમિત્ત ન હોય, વિભાવ હંમેશા પરાશ્રય થાય. તો જેના સંગે રાગ થાય, નિમિત્તના સંગે રાગ થાય, તો એ નિમિત્તનો ભાવ કર્મજન્ય છે, કર્મના સંબંધથી ઉત્પન્ન થયેલો ભાવ. આત્માના સંગે વિભાવ ઉત્પન્ન થાય, આત્માના સંગે સંબંધ જરા ઉત્પન્ન થાય, કર્મના સંગે જાય, પરમથી જોડાઈ જાય, તો એમાં આશ્રોપન તત્વ ઉભા થાય. માટે કર્મજનિત જીવજનિત નથી રાગ, છે તો પર્યાયજનિત. પણ અહીંયા નિરપેક્ષ ન બતાવતા સાપેક્ષથી સમજાવે છે, અને જીવો નિરપેક્ષથી નથી સમજતા સાપેક્ષથી સમજે છે. વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવી શકાય છે, અહીંયા પણ એ વ્યવહાર લેવો. કર્મના સંગે થાય છે માટે કર્મજન્ય છે, કર્મકૃત છે રાગ, જીવકૃત નથી, એટલું અહીંયા બતાવવું છે. પર્યાયકૃત છે અહીંયા એ બતાવવું નથી. આત્મકૃત નથી રાગ, આત્મા રાગને કરતો નથી, કરે છે કર્મ અને માને છે કે હું કરું છું, એ અજ્ઞાન થઈ ગયું. જો કર્મ કરે છે તો જ્ઞાન થઈ ગયું. હું તો જ્ઞાતા છું, રાગી તો ભૂતગલ છે, તો જ્ઞાતા થઈ ગયો. એક એક શબ્દમાં કિંમતો કર્મ જેની કેમ લખું કે અનાદિકાળથી આત્મા રાગને હું કરું છું, જીવકૃત છે, આત્મકૃત રાગ છે, એમ એને શલ્ય પીડ્યું છે. એ કરતા બુદ્ધિ છોડાવવા માટે તું કરતા નથી તું તો જ્ઞાતા છો, ત્યારે એને કોણ કરે છે કે કર્મ કરે છે એમ જાણતું હું કરું છું એ માનવું ભૂલી જાય. કર્મધ્યેયની જેટલા ભાવ તેમનામાં આત્મરૂપ સંસ્કાર છે, અનાત્મભાવ કર્મભાવ અને જે આત્માનો ભાવ એમ માને છે. આત્મરૂપ સંસ્કાર બુદ્ધિ અનાદિકાળથી આ સંસ્કાર ચાલ્યા આવે છે. રાગ કર્મજનિત છે અને જીવજનિત માને છે, એટલે એની કરતા કર્મની પ્રવૃત્તિ છૂટતી નથી. રાગની આને એનો જ્ઞાતા થઈ શકતો નથી. તેનો સમૂહ તે જ છે અટવી વન, તેમાં ભ્રમણ કરતો થવો, વિકલ્પની જાળમાં ભમે છે આત્મા ચોવીસે કલાક. વન છે વન વિકલ્પ, જે મને પાણી એમના દ્રષ્ટાંત આપશે. વનમાં બહાર નીકળી ગયું પાછું સ્વભાવ તરફ આવી ગયું, તળાવમાં મળી ગયું, એમ એમ આ અનાદિકાળથી આત્મા પોતાના સ્વભાવથી જુદ થઈ અને રાગને પોતાનું કર્મ માને છે, હું કરતાને રાગમાંનું કર્મ એમ જંગલમાં રખડે છે. વિકલ્પના અહીંયા વનની અટવી એમાં અટવાઈ ગયો. આ રાગ મારો, આ કરવા જેવો, આ છોડવા જેવો, આ કરવા જેવો, આ છોડવા જેવો, જાણવા જેવો રાગ એમાં આવતો નથી. હજી જાણવામાં આવશે તો એ પાછું ત્યાંથી ફરવું પડશે. શું કહ્યું? એકવાર રાગનું કરવાનું છોડીને હું રાગનો જાણનાર છું એટલામાં તો આવ્યો, પછી તો જાણનાર જ ગણાય છે. રાગ જણા તો સમ્યકની સન્મુખ થઈ ગયું, જ્ઞાતા છું ને કરતા નથી. હા, એ તો સ્વભાવના પક્ષમાં આવી ગયો. જ્ઞાતા છે એટલે સ્વભાવે જ્ઞાતા છે અને પર્યાય પણ જ્ઞાતા છે. સ્વભાવે જ્ઞાતા ને પર્યાય કરતા એમ નથી. પાણી સ્વભાવે શીતળ અને વિશેષ પર્યાય પણ શીતળ જ હોય, એનું નામ પાણી કહેવાય. સોનું સ્વભાવે પીણું અને પર્યાય ધોળું સોનું, એ બહુ કોઈ તો એ અવસ્થા જ સોનાની નથી, એ તો ચાંદીની અવસ્થા છે. એમ રાગ જીવની અવસ્થા જ નથી, કર્મજનિત છે. જ્ઞાન છે એ જીવજનિત છે. જાણનાર 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 અટવી મન તેમાં ભ્રમણ કરતો હતો. ભાવાર્થ આમ છે કે જેમ પાણી પોતાના સ્વાદથી ભ્રષ્ટ થયું થતું, પોતાનો જે સ્વાદ છે સ્વચ્છતા અને શીતળતા એનાથી ભ્રષ્ટ થયું થતું નાના વૃક્ષ રૂપે પડમે છે. પાણી પ્રવાહ થઈને, દ્રવ્ય તો શબ્દ કહ્યો કરે એટલે પ્રવાહમાં થઈને, એ આંબલીમાં જાય તો એ ખાટું, લીમડામાં જાય તો કડવું, આ ચંદન વૃક્ષમાં જાય તો શીતળ, એમ પાણી પ્રવાહ રૂપે વિશેષ થઈ અને જેનો સંગ કરે છે એવું એ પાણી થઈ જાય છે. એ પાણી થવું એની યોગ્યતા અને નિમિત્ત ઓનું. કડવા લીમડામાં જાય તો એ પાણી પોતે જ કડવા ભાવ રૂપે પ્રણમી જાય. નાના વૃક્ષો રૂપે એટલે અનેક વૃક્ષો, વૃક્ષ અનેક હોય, આંબાના વૃક્ષ હોય, કેળ હોય, મુસંબીના ઝાડો વગેરે નાના વૃક્ષો રૂપે પરમે છે, તેમ જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયું થતું એટલે કે શુદ્ધતાને છોડે છે. એટલે કઈ શુદ્ધતાને છોડે છે? પર્યાયમાં જે શુદ્ધ થવાનો સ્વભાવ હતો એનો એણે ત્યાગ કર્યો. ત્યાગ કર્યો એટલે શુદ્ધતા પ્રગટ થઈને પછી છોડી એમ નહીં, પણ શુદ્ધતા પ્રગટ કરતો જ નથી એને શુદ્ધ સ્વભાવ ને છોડ્યો કહેવામાં. ત્રિકાળ શુદ્ધ સ્વભાવ તો છૂટે જ નહીં તો જીવ તત્વ નો નાશ થઈ જાય. પાણી પોતાના ત્રિકાળ શીતળ સ્વભાવને તો છોડે નહીં, પર્યાયમાં શીતળતાને છોડે છે અને ઉષ્ણતાને ગ્રહણ કરે છે. એટલી વાત સાચી છે. વિશેષમાં ફેર પડે છે, સામાન્યમાં ફેર પડતો નથી. અત્યારે જામનગરમાં હું ગયો ને પહેલા વહેલા શરૂ કર્યું છે, સામાન્ય વિશેષથી જ વાત કરી છે. કેમ પુનાભાઈ ખુશ ખુશ થઈ ગયા હતા. બે પડખા એકા એક સમયમાં પાછા બે વિરોધ ધર્મ રહી શકે, આત્મા ત્રિકાળ શુદ્ધ ને વર્તમાનમાં પર્યાયમાં અશુદ્ધતા વિખ્યાતની હોય રહી શકે છે, પણ એકબીજાથી ભેદ રહી શકે છે, ભેદ સાઈડ ન થાય. એમ દ્રવ્ય ત્રિકાળ મુક્ત અને મોક્ષની પર્યાય ક્ષણિક મુક્ત થાય તો પણ ભિન્ન રહે છે, એક વેગ ન થાય. બે સત છે કે નહીં? બે બે પણ એ સામાન્ય સામાન્ય રૂપને વિશેષ વિશેષ રૂપે તો બે સતથી જ થાય, તો અપરિણામી પરિણામી ને પરિણામથી જ થાય. અપરિણામી પરિણામી અને પરિણામ ત્રણ ભાવ ક્યારે સ્થિત થાય? એમ જીવદરે પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયું. હાય હાય જાણે હું તો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. અરે પર્યાયમાં મિથ્યા તો આવ્યું, તારા સ્વભાવમાં મિથ્યા તું ક્યાં કરી ગયો? એક ભાવ પર્યાયમાં તન્મય છે, મારે તો પરમ પારિણામિક ભાવ તન્મય છે મારી સાથે. પણ તે કાળે તન્મય આવે છે ને પ્રવૃત્તિસારમાં કે શુભ રૂપે પ્રણમે ત્યારે શુભથી તન્મય, અશુભ રૂપે પ્રણમે ત્યારે અશુભથી તન્મય, અને શુદ્ધ રૂપે પ્રણમે ત્યારે એ બધા વ્યવહારના કથનો છે. 11મી ગાથા તો ખોડી આયા લગે વ્યવહાર રહી સગળો એ બધા. હા હા હા, પર્યાયમાં રાગ તન્મય છે એમ લેતો હોતો નહીં, પણ દ્રવ્યમાં તન્મય થાય નહીં. કેમ કે પારિણામિક ભાવે એમાં તન્મય હોય અને ઉદય ભાવે તન્મય થાય. એમ કોઈ બને તો આત્મા શુદ્ધ રહેતો નથી. પર્યાયમાં તન્મયતા છે રાગની એક સમય પૂરતી, પણ દ્રવ્યમાં રાગ આવતો નથી. એનું ક્ષેત્ર જુદું છે. રાગ જ્યાં તન્મય થાય છે એટલામાં જ તન્મય થઈ શકે, જીવના ક્ષેત્રમાં રાગ આવી શકે નહીં. આહા, તો જીવ અશુદ્ધ થઈ જાય. તો શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે રહીએ નહીં. જીવ તત્વનો નાશ થાય, સંવરનો નાશ થાય ને ભલે આશરો થાય, પણ જીવ તત્વનો ત્રણ કાળમાં નાશ થાય. શું કહ્યું ભાઈ? આ સમજમાં આવ્યા? કુછ સંવર નહીં ઉત્પન્ન હોવા, આનંદ કાઢશે ભલે નહીં ઉત્પન્ન હોવા, તો આશ્રય ઉત્પન્ન હોવો પર્યાય નહીં મિથ્યાદર્શન. પણ એ જો અશુદ્ધતા પ્રગટ હોતી ને પર્યાય ન હોતી હે, તો ત્રિકાળી દ્રવ્ય અશુદ્ધ નહીં હોવા હે, વો તો ત્રણે કાળ શુદ્ધિ શુદ્ધિ હે. સર્વથા કે હા સર્વથા, કથનચિત કે ના સર્વથા. પણ પર્યાયમાં અશુદ્ધતા છે ત્યારે કથનચિત કયો ને કે ના, એને એકને નજરમાં રાખતો તો એમાં સર્વથા અશુદ્ધતા દેખાશે તને. ઘડીકમાં અહીંયા ને ઘડીકમાં અહીંયા જોવા, અહીંયા જોવાનું બંધ કરી યાદ ને, અહીંયા જોવાનું બંધ કરી અશુદ્ધતા પર્યાયને, અને યાદ જોઈ લે ને એક વાર
કામ થઈ જશે,
કામ થઈ જશે
બરાબર. મંત્રો આપો છો અત્યારે તો
કથનચિતમાં જીવો અટવાઈ જાય છે, યાદવાદમાં અટવાઈ જાય.
અટકવાના ઘણા ઠેકાણા,
અટકવાના
ઠેકાણા.
આત્મામાં યાદવાદનો અભાવ છે એમ દેવસન આચાર્ય ભગવાને ટંકોત્કીર્ણ વાત કરી છે. આત્મામાં યાદવાદ જ નથી, કોઈ આચાર્ય આવી વાત નથી કરી, એક આચાર્ય નીકળ્યા. જ્ઞાન ભાવ નો અભાવ હોવા છતાં પણ નિશ્ચયાભાસ પણ થતો કઈક ઊંડો ઉતરે તો કામ એનું થાય એવું છે. શ્યાદવાદ એ પ્રમાણ જ્ઞાનનું ધર્મ છે. કથનચિત શુદ્ધ નહીંના વિષયમાં કથનચિત નથી. સમ્યક દર્શનના વિષયમાં કથનચિત ન હોય. સમ્યક દર્શનનો વિષય સર્વતા પરિપૂર્ણ અને શુદ્ધ છે. એ જ્ઞાનના પડખામાં કથનચિત શ્યાદવાદ એ બધું જ્ઞાનના પડખામાં છે. એકવાર સમ્યક દર્શન કેમ થાય એ તો લે, પછી સમ્યક જ્ઞાન પ્રગટ થશે એ શ્યાદવાદ રૂપે કથનચિત જેમ છે તેમ જાણશે. પણ પહેલેથી શ્યાદવાદની થી ઉપડીશ. ઉપાડ જ વ્યવહારથી જીવ કરે છે, નિશ્ચયથી ઉપડતા નથી, સાપેક્ષથી ઉપડે છે. પાણી ગરમ થાય ત્યારે અગ્નિ તો નિમિત્ત હોય જ. અગ્નિથી પાણી થયું કે પાણીની પર્યાયની યોગ્યતાથી? યોગ્યતાથી તો સ્વભાવથી જશે. પાછો તર્ક કરે કે આ અમને ઇષ્ટ છે, વિભાવ સ્વભાવ પર્યાયનો ખ્યાલ. એ ગુરુદેવ જવાબ આપ્યો તો વર્ણિજીને કે રાગ થાય છે કર્મના, ઉદયના થાય ગુરુદેવ. નિમિત્તના ષટકારકની અપેક્ષા પકડાઈ ગયા, પકડાઈ ગયા. નવા છે ને, નવા દિગંબર પકડાઈ ગયા. જો હા, વો તો સ્વભાવ જાયગા. ભૂષણ સિદ્ધાર્થ શાસ્ત્રી કહે છે કે એવો સ્વભાવ સે બાત કરતા હૈ, પર્યાય સ્વભાવ સે બાત કરતા હૈ. એને એમ કે નવા છે ને એટલે પકડાઈ ગયા, હવે પરખાઈ ના. એમ કે રાગ કર્મના ઉદય વિના થાય એમ કહ્યું ને, એટલે એનો સ્વભાવ થઈ ગયો રાગ આત્માનો, એમ પકડાઈ ગયા. અરે વિભાવ સ્વભાવ એક સમયનો છે,
સ્વભાવ
ત્યારે એ નિયમસારમાં ગાથા છે. ચારે ભાવો વિભાવ છે, વિભાવ સ્વભાવ છે. ચારે ભાવો વિભાવ સ્વભાવે છે. વિભાવ પણ પર્યાયનો સ્વભાવ, સ્વભવન એનું પર્યાય ધર્મ, એનો ગુણ નહીં ધર્મ. ગુણ જુદો ને ધર્મ જુદો. ગુણ ત્રિકાળો, ધર્મ ક્ષણિક. દ્રવ્ય અપેક્ષિત ને પર્યાય અપેક્ષિત બે પ્રકારે માન્ય. ધર્મને પર્યાય ન હોય, ગુણને પર્યાય હોય. શું કહ્યું હવે જો? તેમ જીવદ્રીએ પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયું હતું. નાના પ્રકારના જે ઓલા જંગલમાં રખડતો હતો ને, પાણીનું કહ્યું ને, એમ ચતુર્ગતિ પર્યાય રૂપે પોતાને આસ્વાદે છે. હું મનુષ્ય ને હું દેવ, હું રાગી અને હું દુઃખી. ચતુર્ગતિ પર્યાય રૂપે, ચાર પ્રકારની ગતિ જે પર્યાય રૂપે છે. જીવમાં ગતિ નથી, પર્યાયમાં ગતિ છે. ગતિ એ પર્યાયનું વિશેષણ છે, ગતિ જીવનું વિશેષણ નથી. જીવ ગતિ વિનાનો છે. ચાર ગતિ જીવમાં નથી. પર્યાયમાં છે ને દ્રવ્યમાં નથી. પર્યાયમાં જયારે ગતિ છે ત્યારે જીવ દ્રવ્યમાં નથી. એ જેમાં ગતિ નથી તે હું છું, તો ચાર ગતિનો અભાવ થઈ જાય. જો ટૂંકી વાત છે. ચતુર્ગ પોતાના આસ્વાદે થયો તો કેવો થયો, તો કેવો થયો? હવે કે છે જો, બહુ જોરીથી પુરુષાર્થ સ્વભાવ સંગુપનો પુરુષાર્થ જીવ કરે છે. કરો સત્ય પુરુષાર્થ. બળજોરી આમાં કરતા બુદ્ધિ લાગુ નથી પડતી, છે સહજ. પણ એને સ્વભાવ સંગુપનો પુરુષાર્થ થયો એવું એને ચવળું વીર્ય કર્યું. અવળું વીર્ય હતું ને, એ વીર્ય પલટો ખાધો. આત્મબળ વીર્ય એટલે આત્મબળ. બળજોરીથી પોતાની શુદ્ધ સ્વરૂપ લક્ષણ નિષ્કર્મ અવસ્થા તેર પરિણામો છે. નિષ્ક્રિય નહીં, નિષ્કર્મ મિથ્યાત્વ રહિતની અવસ્થા. મિથ્યાત્વ સકર્મ છે અને મિથ્યાત્વનો અભાવ થાય નિષ્કર્મ અવસ્થા છે. પર્યાયમાં નિષ્કર્મ અવસ્થા, અવસ્થાનું વિશેષણ છે. ઓલું નિષ્ક્રિય છે એ તો ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ. આ નિષ્કર્મ અવસ્થા થઈ ગઈ. સકર્મ અવસ્થા કે મિથ્યાત્વની એ ગયું. નિષ્કર્મ અવસ્થા તે મોક્ષમાં પણ નિષ્કર્મ કહેવાય. તે રૂપ પરિણામો છે. આવો જે કારણથી થયો તે કહે છે, કેમ થયો, એ થયો તો ખરો, નિષ્કર્મ અવસ્થા તો પ્રગટ થઈ ગઈ, પણ કેમ એ થયો અને શું કહ્યું, વિતરાગ ભાવ કેમ પ્રગટ થયો, એને વિતરાગ ભાવ કયો કે નિષ્કર્મ અવસ્થા, અનંતકાળ કરતા રખડતા ચાર ગતિમાં રખડતા રખડતા એક ધ્યાન રાખવું, જેમ પાણી કાયમ માટે ઉષ્ણ થતું નથી, રહેતું નથી, થાય તો પણ પાછું ઠંડુ થઈ જાય, એમ ધ્યાન રાખવું કે જીવ કાયમ માટે ચાર ગતિમાં રખડે એવો પર્યાયનો સ્વભાવ નથી, દેહમાં તો ગતિ છે જ નહીં, પણ પર્યાય પણ ચાર ગતિની ભ્રમણ કરે એવી યોગ્યતા નથી, મોક્ષ થાય એવી યોગ્યતા છે, મોક્ષ થાય એવી યોગ્યતા છે, થોડો ટાઈમ સંસારમાં રખડે, લાંબો ટાઈમ સંસારમાં રખડે જ નહીં જીવ, મોક્ષ થાય થાય ને થાય એમ લેવું આપણે, જરા જ્ઞાનને લંબાવીને જુઓ ને તો મોક્ષ જ દેખાશે, જ્ઞાનની જરા લંબાવીને જુઓ તો મોક્ષ દેખાય, પર્યાયમાં હો અત્યારે હો,
એટલા બેઠા બેઠા જોતા ના
એક દ્રષ્ટાંત આવે છે એમાં, ફાંટાસ્ટિક આવ્યું, સારો દ્રષ્ટાંત, એક લાંબો વાંસ છે, લાંબો વાંસ લેવો, એમાં નીચેનો કેટલો ભાગ કાળો છે એટલે આખો વાંસ 10 ફૂટનો લ્યો, 10 ફૂટનો વાંસ, એમાં 5 ફૂટનો કાળો ભાગ રંગાયેલો છે, કાળો ભાગ રંગાયેલો છે, પણ એમાં નીચેનો 3 ફૂટ છે ને એ ઢંકાયેલો છે, કપડું ઢાંકેલું છે, એટલે કાળાપણું 3 ફૂટમાં દેખાય છે, છતાં 2 ફૂટ હજી કાળો છે ખરો પણ દેખાતો નથી, અને એ 3 ફૂટ ને પછી 2 ફૂટ એની આગળ આમ આમ લંબાવો તો કાળાપણું નથી દેખાતું, સફેદ 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 દેખાય, એમ આત્મા છે એ વાંસળાની જગ્યાએ છે, એમાં ભૂતકાળ જે ગયો અનંતકાળ ગયો ને એ ખુલ્લો છે, અનંતકાળ છે તે ખુલ્લો દેખાય કે અનંતકાળ ચાર ગતિમાં ભ્રમણ મેં કર્યું, મારો આત્મા સ્વભાવને ભૂલી અને ચાર ગતિમાં ભ્રમણ કર્યું, એટલો વાંસ ખુલ્લો છે, ખુલ્લો છે એટલે અત્યારે જણાય છે, અને હવે 2-4-5 ભાવ હોય, કોઈને વધારે વધારે 15 ભાવ, તો એટલો જે ભાગ છે એ ઢંકાયેલો છે, સમજાણું, પણ એ ઢંકાયેલો ભાગ એ આટા છૂટતા જાય છે, સૂતરની દોરી હોય ને વીંટીને છૂટતા જાય, છૂટતા જેમ આગળ જોઈએ ને આગળ તો એકદમ સફેદ નિર્મળ નિર્મળ દેખાય છે, વાંસડો હો ભાઈ, આ એમ ભગવાન આત્મા જ્યાં એ સ્વભાવના પક્ષમાં આવ્યો અને અનુભવ કરે છે ત્યારે જુએ છે કે ઓહો હો હો, ભૂતકાળ ભલે ગયો રંગાયેલો વાંસ, થોડા 2-4 ભાવ ભલે રંગના હોય પણ ઉપર આગળ જઉં છું જ્યાં ત્યાં તો નિર્મળ 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 પર્યાય હો, કેવળ જ્ઞાન, ગુરુદેવ કહેતા હતા મતિ શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે, આવ આવ એટલું બધું છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી, આત્મા નમણો સંસારમાં રહેવાનો સ્વભાવ નથી, મોક્ષ થવાનો જ એનો સ્વભાવ છે, બધા આત્મા લઈ લેવા હો, આ એક બેગ ની વાત નથી, આગમ ટે થોડો ટાઈમ રીએ સંસાર, બીજું પાણી ઉનો રીએ થોડો ટાઈમ પછી ઠરી જાય, એની વાત ઠરી જાય, એમ થોડો ટાઈમ યોગ્યતા હશે નીકળી જશે, અંદરમાંથી નીકળી જશે, નીકળીને જો થઈ જશે, અને આત્મા પરમાત્મા થઈ જાય છે, અરિયત ને સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. સ્વભાવ ઘૂટે અને સંસાર કેવો, જ્ઞાતા છૂટ કરતા નથી, બસ 10 જ વખત બોલવાનું, પછી છૂટ છે 400-500 વખત બોલવાની છૂટ. પણ પ્રતિજ્ઞા તો 10 નહીં, 9 નહીં, 10 વખત. ક્યાં ભયા, ક્યાં બોલના, મેં જ્ઞાતા હી હું, હા કરતા નહીં હું, જ્ઞાતા હી હું, જો હું મેળવી નહીં, જ્ઞાતા છું આમ નહીં, જ્ઞાતા હી હું. એ શીખો આ બાતો મેં બધી. અરે સ્વભાવથી બધા આત્મા જ્ઞાતા છે, જેમ પાણી શીતળ 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 સ્વભાવથી છે, ભલે હું ઉઠ્યો કઈ ગભરાવાની જરૂર નથી, પણ શીતળતાનો વિશ્વાસ જોશે તો ઉષ્ણ નો વ્યય થઈને ઠંડી પર્યાય થશે. એને સ્વભાવ ઉપર વિશ્વાસ રાખવો પડશે, ભલે રાગ પર્યાયમાં છે પણ સ્વભાવ ઉપર જોયો છે. અરે રાગ તો ક્ષણિક એક સમયનો પર્યાય છે, મારા સ્વભાવમાં રાગ નથી, હું તો જ્ઞાનમય ભગવાન આત્મા છું એમ જ્ઞાન દ્રષ્ટિમાં દેશે આત્માને, ત્યાં એને અનુભવ થઈ જશે. અને અનુભવ થયા પછી ખબર પડશે કે આ વાંસડો થોડો કરી રંગાયેલો બાકી છે, બે ચાર ભાવ એ નીકળી જશે. અને ભાવ વિનાની વસ્તુ એને દૃષ્ટિમાં દ્રવ્ય આવશે, અને પર્યાયના દર્શન પણ કોઈ વખતે કોઈ જીવને કેવળ જ્ઞાનના આ અનુભવના કારણે એવો પાઠ છે. એક જ્ઞાનસેન મુનિ થઈ ગયા છે, એને આ લખ્યું છે. હરિયંતના દર્શન થયા, શિષ્ય કે પંચમકાળ છે સાહેબ, અમને ખબર છે કે અમને ખબર નથી, ખબર છે, આ જૂઠ મૂઠ વાત નથી, અમે ભાવ હરિયંતના દર્શનની વાત કરીએ છીએ. દ્રવ્ય નિક્ષેપે ભાવિનું પર્યાયનું વર્તમાનમાં જ્ઞાન થાય તેને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં, ભૂત અને ભાવિની પર્યાયનું વર્તમાનમાં જ્ઞાન થઈ જાય છે. બીજી એક દ્રવ્ય નહીં છે, 47 નહીંમાં, એમાં ગુરુદેવનું વ્યાખ્યાન છે. 14મી નહીં છે દ્રવ્ય નહીં, એમાં પણ ગુરુદેવ ફરમાવે કે દ્રવ્ય નહીં જોવામાં આવે તો ભૂત અને ભાવિ પર્યાય વર્તમાનમાં જણાઈ જાય છે. અરે ભાવિ પર્યાય કેવળ જ્ઞાની ક્યાંથી જણાય, કે જણાય કે પોતાની પોતાની પરની બે ઈ શું કે આ બે શ્રીમદે લીધું છે, શ્રીમદે લીધું છે, પોતાની ને બીજાની પર્યાય પોતાની ને પરની જણાય છે, શ્રુત જ્ઞાનમાં લીધું છે. 430 નંબરમાં છે, આ 430 નંબરનો આંક છે ને એનો પત્ર, એમાં આ લીધું છે શ્રીમદજીએ. વાંદરા નો કે વાંદરા કઈ તને વાર છે, ઉતાવળ કરીશમાં તારો મોકતો થવાનો છે. અરે જ્ઞાનની પર્યાયની તાકાત, એનું સામર્થ વિશ્વાસ આવવો જોઈએ, મુશ્કેલ છે વર્તમાન કાળમાં. તો આત્માની શક્તિની વાત તો ક્યાં કરવી, આહા થોડો ટાઈમ પાણી ગરમ રહીએ બસ, બીજું કાંઈ નહીં. 25 વર્ષ પહેલા પ્રેમચંદજીને આ વાત કરી હતી, હું આવ્યો તો રાજકોટ નહીં, મને બસ સ્ટેન્ડ ઉપર મૂકવા આવ્યા, થોડીક વાર વાર હતી બસને, મેં કહ્યું પ્રેમચંદજી પાણી ગરમ કિતને ટાઈમ રહેતા હૈ કે આપ બતાવો, મેં કહ્યું થોડે ટાઈમ રહેતા હૈ બાકી તો ઠંડા આપોઆપ, શીતળ હોના ઉસકા સ્વભાવ હૈ, ઉષ્ણ હોના વો તો વિભાવ હૈ, તો વિભાવ ક્યાં તક હોતા હૈ, તાવ કેટલો વખત થી એક દી બે દી ત્રણ દી તાવ તો ઉતરી જાય, એ માહિતી બળજોરી થી પોતાની શુદ્ધ સ્વરૂપ લક્ષણ નિષ્કર્મ અવસ્થા તે રૂપ પરિણમો છે, મલિન અવસ્થા રૂપે પરિણમો હતો, વેદજ્ઞાનનો અભાવ હતો, પરને પોતાનો માનતો હતો ત્યાં સુધી, પરંતુ આવો જે કારણથી થયો તે કહે છે, અનંતકાળ ફરતા રખડતા પ્રાપ્ત થયો છે એવો જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ, એકલા અનુભવની વાત કરે છે. આ કરવું ને તે કરવું ને આ કરવું એક વસ્તુના સ્વભાવમાં કરવું તો નથી, પણ એને પરને જાણવું પણ બંધ કરી દે, આ કરવાની વાત તો નાની કરતા જ નથી, એ પરને જાણવાનું બંધ કરાવે છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ એવો જે નીચો માર્ગ, ઢાળવાળો માર્ગ, તે કારણથી જીવદ્રવ્યનું જેવું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું. આ શુદ્ધ સ્વરૂપ તો હતું એ પ્રગટ થઈ ગયું, અનુભવમાં આવ્યું, આનંદ પ્રગટ થયો. બાબા ધામ છે કે જેવી રીતે પાણી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે, ચ્યુત થાય છે, કાળ નિમિત્ત પામી, કાળ નિમિત્ત બે શબ્દો મિકા, કાળ એટલે એનો સ્વભાવ, નિમિત્ત એટલે વ્યવહાર, ને કાળ એટલે નિશ્ચય, કાળ એટલે નિરપેક્ષ, એના સ્વકાળે કાર્ય થાય, કાળ એટલે સ્વકાળ એનો, એ નિરપેક્ષ, એ નિશ્ચય, અને ત્યારે નિમિત્તો એને વ્યવહાર કહેવામાં આવે છે. સાપેક્ષ થઈ ગયો પર્યાય, એક એમાં નિશ્ચયને વ્યવહાર છે, પર્યાયમાં નિશ્ચય વ્યવહાર, પર્યાયને સહેતુ જોવી તે નિશ્ચય, અને એને સહેતુ જોવી તે વ્યવહાર. આમાં બે શબ્દો પડ્યા છે, કાળ અને નિમિત્ત. કાળ અને નિમિત્ત પામી સ્વકાળ, અને એની અનુકૂળ નિમિત્ત, અનુકૂળ નિમિત્ત હોય જ હોય, હોયને નિમિત્ત થાય નહીં પણ નિમિત્ત હોય એનું જ્ઞાન થાય. કર્મ કર્મનો અભાવ થઈ જાય ને એ વખતે નિમિત્ત, કાળ નિમિત્ત પામી ફરીને જળરૂપ થાય છે, નીચા માર્ગથી જળતું થકું પૂંજરૂપ પણ થાય છે. તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી સ્વરૂપથી ભ્રષ્ટ છે, શુદ્ધ સ્વરૂપ લક્ષણ સમ્યક ગુણ પ્રગટ થતા મુક્ત થાય છે. આવો દ્રવ્યનો પરિણામ છે. કાળ અને નિમિત્ત સમ્યક દર્શન પ્રગટ થાય એનો સકાળ છે. નિમિત્ત કોણ કે દર્શન મોનો અનુદય અભાવ, એ નિમિત્ત કહેવાય. અથવા આ બાજુથી જુઓ તો આત્મા નિમિત્ત છે, કે આત્માના લક્ષ્ય થયું સમ્યક દર્શન, માટે આત્માને નિમિત્ત કહેવાય. પણ પહેલા તો સમ્યક દર્શન નિરપેક્ષિત કરો નિશ્ચય, પછી સાપેક્ષ કર્મથી લ્યો તો એમને વાંધો નથી, અને ભગવાન આત્માથી લ્યો તો વાંધો નથી, કે આત્માનું લક્ષ્ય થયું માટે આત્માથી સમ્યક દર્શન થયું. અમને મંજૂર છે કે કર્મના અભાવથી થયું, અમને મંજૂર છે, પણ પેલા સેનાથી થયું એ પેલા કઈ વાત, બે વાત પછી કર, નિમિત્તની વાત પછી કર, પેલા ઉપાદાનની વાત કર, કે ક્ષણિક શુદ્ધ ઉપાદાનથી પર્યાય તેના સ્વકાળે પ્રગટ થાય છે, દ્રવ્યથી નિરપેક્ષ, અને કર્મના અભાવની પણ અપેક્ષા જેને નથી. આ હા હા હા, એક પર્યાયમાં નિરપેક્ષ એટલે નિશ્ચય, સાપેક્ષ એટલે વ્યવહાર. આ બે મંત્રો છે, મંત્રો કરતા બુદ્ધિ છૂટી જાય. થઈ ગયું ચરણ કળશ જો, બહુ સરસ ડાક્ટર સાહેબ બોલ્યા, મોદી સાહેબ બોલ્યા, ઊંચી વાત. હમણાં ચાલે છે 13મી ગાથા લેવી છે એટલે ચાલે છે, એટલે પછી થોડુંક આવી જાય. એક સમયની પર્યાય સત વિખ્યાત તો જુઓ કે સમ્યક દર્શન, રાગ હો કે વિતરાગ હો, એ પાંચ ભાવમાં તે તે સમયની પર્યાયમાં તે તે ભાવ તન્મય છે, બીજો ભાવ તન્મય ન હોય. ઉપસમ સમ્યક દર્શનમાં ઉપસમ ભાવ જે છે એ તન્મય છે, એમાં ઉદય ભાવ તન્મય ન હોય તો ઉત્સમ ના રહીએ, અને ક્ષાયી ભાવ તન્મય હોય તો ઉત્સમ ના રહીએ. એક એક સમયનો હિસાબ ઘીનું કાંટવાનું છે. આત્મા સૂક્ષ્મ છે,